પુરુષાર્થ મૂર્તિ પૂજ્ય સોગાનીજીના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ઉપરની પૂજ્ય ભાઈશ્રીની તત્વચર્ચા રાજકોટમાં તારીખ 10/9/83 દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ બોલ 310-315 ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વચર્ચા
એમ કહેવાય છે, પરંતુ પર સાથે તન્મય તો થઈ શકતી નથી, એનું અવલંબન લે છે, પણ એમાં તન્મય દ્રવ્યમાં પરદ્રવ્યમાં તન્મય થઈ શકતી નથી. અહીંની પર્યાય અંતર્મૂર્તિ વધારે પર તરફ ટકી શકતી નથી, વિપરિણામ પામે છે. જ્યારે શુદ્ધ પરિણામ વિકારી સ્વભાવની સાથે તન્મયતા કરે છે તો ત્યાં તો તન્મય થઈ જાય, એ સદારૂપ સદાકાર થઈ જાય અને સદાકાળ તે તન્મયતા સસન્નતા ટકે છે. જેટલી શુદ્ધાત્માની પ્રાપ્તિની સગત ઉગ્ર હોય, જેટલી તીવ્ર રુચિ હોય આત્માની, એટલું કાર્ય જલ્દી થાય
પ્રશ્નિને વસ્તાથી નહીં હોવાથી દુઃખ નહીં થતું હોય. ઉત્તર, મુનિઓને દુઃખ કેવું, તેને તો અંતરમાં આનંદનો સ્ત્રોત રહે છે. વીજળીના કરંટની જેમ અંદર આનંદ ચાલી રહ્યો છે, તેને તો વસ્ત્રની વૃત્તિ ઉઠવી જ દુઃખ છે. વળી જે સુખ વૃત્તિ ઉઠે છે તે પણ ભયંકર દુઃખ લાગે છે.
એટલે પ્રશ્નકારે પ્રશ્ન કર્યો કે વસ્ત્રાથી નથી તો પછી એ દુઃખી હશે કે નહીં, શિયાળામાં એને બહુ ઠંડી લાગતી હશે કે દુઃખી હશે. એમ છે ને કે પોતાનો દેહાધ્યાસ છે, દેહને આત્મા માનો છે, એટલે પોતાનો આક્ષેપ આરોપ મુનિઓ પર પણ નાખે છે. હું કપડાં વગર ટાઢી ઠરું છું અને મન દુઃખ થાય છે, મને જેવું આમ અનુભવ થાય દુઃખનો તો એને અનુભવ થતો હોય છે ને, એમ પોતાનો આક્ષેપ આરોપ એના પર છે. પોતે જેવું માને છે એવું સામો કામ માનવો જોઈએ, આગ્રહ કરે. આ બધી વાત એકદમ ઉલટી સુધી છે. પણ જ્ઞાની જેમ માને છે એમ માનવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું માનું છું ને હું કરું છું એમ જ્ઞાની કરે, ઈશા માટે અહીંયા એમ કરવું જોઈએ. ઈ શું કરે છે, ઈ શું માને છે આત્મ સંબંધ, એ મારે માનવું, એમ લેવું. અહીંયા આવો જય જીગા. કરશો ક્લિયર?
હું તો વિકલ્પથી શૂન્ય છું અને મારા ભાવથી કરતું
છું. હું તો પર્યાય માત્રથી રહીશ છું, સંકલ્પ ને વિકલ્પ થી શૂન્ય એટલે રહી જ છું. એટલે તમામ પ્રકારના વિભાવ ભાવ વિકારી ભાવ એનાથી હું ભિન્ન છું, રહી જ છું, શૂન્ય છું. અને મારા ભાવોથી એટલે મારા જે જ્ઞાન આનંદ આદિ ગુણો છે ભાવો, એનાથી હું ભરચક ભરપૂર છું, ખાલી નથી. વિકલ્પ થી ખાલી છું ને આનંદ થી ભરપૂર છું. 314 વિકલ્પ યાને રાગ, રાગ કો વિકલ્પ કહા જાતા હૈ. ઓર જો ખંડ જ્ઞાન હૈ હિન્દી કે અંદર, ઉસકા નામ ભી વિકલ્પ હૈ. વિકલ્પ કી દો વ્યાખ્યા, એક રાગ કો વિકલ્પ ઓર એક ગેય કા સંબંધ સે જ્ઞાન મે ખંડ ખંડતા પ્રતિભાષિત હોતી હૈ ઇન્દ્રિય જ્ઞાન, ઓ ઇન્દ્રિય જ્ઞાન ભી ખંડ ખંડ જ્ઞાન હૈ. ઉસસે મે રહિત હું, મો રાગ દ્વેષ સે રહિત હું, અને ઇન્દ્રિય જ્ઞાન સે ભી મે રહિત હું. ખંડ ખંડ ક્યું કે વો જો પર પદાર્થ જ્ઞેય કે અવલંબન લેકર પ્રવૃત્તિ કરતી હૈ ને, તો એ મેં ઇસકો જાના, મેં ઇસકો જાના, મેં ઇસકો જાના, તો જ્ઞાન ખંડ ખંડ હો ગયા. જ્ઞાન ને જાના, જ્ઞાન ને જાના, ઇસકો જાનને સમય જ્ઞાન કો જાના, ઇસકે જાનને સમય જ્ઞાન કો જાના, તો જ્ઞાન અખંડ હૈ. ફિર સે જો જિસકો આત્મા કા અનુભવ નહીં હૈ, ઉસકા જો ઇન્દ્રિય જ્ઞાન હૈ, वो इंद्रिय ज्ञान और ज्ञेय का अवलंबन लेकर जानता है तो ज्ञेय से ज्ञान तक वो घूमता रहता है, टिकता नहीं है। इंद्रिय ज्ञान एक ज्ञेय पर विषय करता नहीं है, फिर जाता है। तो जब वो ज्ञान ने भरत भाई को जाना तो ज्ञान में ऐसा प्रतिफल हुआ कि भरत भाई जानने माया, बाद में भाई जानने माया, भाई में रति भाई जानने माया। तो समय समय पर ये ज्ञान को खंड खंड बताती है द्रव्य गई, मगर ज्ञान ने जाना भरत भाई को जान के समय ज्ञान ने जाना, सब सब पर पदार्थ को जानते समय ज्ञान ही जानने में आता है। तो अखंड ज्ञान हो गया, वो खंड ज्ञान हो गया। यही का संबंध से अनेकाकार ज्ञान को वो मानता है, एकाकार ज्ञान को पकड़ता नहीं है। सचमुच तो ज्ञान खंड होता ही नहीं है,
वो खंड
हाँ, उसका संबंध से ज्ञान एक रूप होने पर भी ज्ञान अनेक रूप हुआ ऐसी भ्रांति होगी। प्रसाद ज्ञान, स्पर्श का ज्ञान, रस का ज्ञान, गंध का ज्ञान, समझे? ज्ञान स्पर्श का है कि आत्मा का है? निभाता के स्पर्श का ज्ञान हुआ, गंध का ज्ञान हुआ, वर्ण का ज्ञान हुआ,
ये तो ज्ञान मानता
है। ये तो ज्ञान मानता है, मगर ये का ज्ञान हुआ ऐसा मानता है। क्या कहा? ये का ज्ञान कभी हो सकता है? जड़ का ज्ञान कभी हो सकता है? ज्ञान तो आत्मा का है। वो भ्रांति हो गई, अनेकता भाषित होती है। ज्ञान तो एक रूप है, ज्ञान तो ज्ञान ही है। कोई पर पदार्थ को जानो तो ज्ञान में के विधविधता नहीं आती है, ज्ञान के अंदर तो एक रूपता रहती है। मानता है, बात मानता है तो वो भूल हो गई, उसका नाम विकल्प है, वो विकल्प से रही थी, खंड ज्ञान से रही क्या। ऐसा जो जानने में आवे ना तो इंद्रिय ज्ञान रेवे ही नहीं, इंद्रिय ज्ञान भंग हो जाए। और ये सन्मुख बुद्धि छूट जाती है, आत्मा की सन्मुख ज्ञान आता है, तो इंद्रिय ज्ञान का व्यय और अतिंद्रिय ज्ञान का उत्पाद हो जाता है, तो ज्ञान अखंड है ऐसा अनुभव में आ जाता है। खंड ज्ञान मेरा नहीं है। नहीं, ज्ञान ज्ञान ऊपर नजर नहीं, एनी नजर ज्ञान ऊपर नहीं, એટલે એ જ્ઞાન અજ્ઞાન રૂપ થઈ ગયું, એટલે ખંડ ખંડ થઈ ગયું। એ જ્ઞાન તો જ્ઞાન જ છે, પણ જ્ઞાન જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન છે, એટલે જ્ઞાયાકાર જ્ઞાન થઈ ગયું, એટલે અજ્ઞાન થઈ ગયું, ખંડ ખંડ જ્ઞાન થઈ ગયું। એ પોતે ખંડ ખંડ માન્યું ને ખંડ ખંડ થયું પણ ખરે, અખંડ ન રહ્યું। જ્ઞાન તો જ્ઞાન જ છે, સ્પર્શનું જ્ઞાન છે ત્યારે આત્માનું જ્ઞાન થાય છે, રસનું જ્ઞાન થાય છે ત્યારે આત્માનું જ્ઞાન થાય છે, પણ આ જ્ઞાન આત્માનું થાય છે એ ચૂકાઈ ગયું। રસનું જ્ઞાન થયું, વર્ણનનું જ્ઞાન થયું, પ્રતિમાનું જ્ઞાન થયું, સમયસારનું જ્ઞાન થયું, પ્રવૃત્તિસારનું જ્ઞાન થયું, જ્ઞાન તો આત્માનું થાય છે, પણ એને દિશા ઉલટી હોવાથી અતિન્દ્રિય જ્ઞાનનો ઉદય થતો નથી, ને ઇન્દ્રિય જ્ઞાન પરાટી જ્ઞાન અનુભવ એને જીત્યા વિના બહુ જીતી શકાતો નથી। બહુ ને ઇન્દ્રિય જ્ઞાન એક સાથે જીતાય છે। પરાલંબી જ્ઞાન છે અને મને જ્ઞેય જણાતું નથી, મને સ્વજ્ઞેય જણાય છે, તો જ્ઞાન પલટો ખાઈને અંદર માં આવી જાય છે। નાયક તો ખંડ રહ્યું છે, નાયક ગણાય છે, પણ સ્વીકાર ક્યાં કરે છે? એટલે એને એની અપેક્ષા એ અજ્ઞાન થઈ ગયું, એ જ્ઞાન ન રહ્યું હતું, એનું નામ જ્ઞાન ન કહેવાય, એ જ્ઞાન ખંડ ખંડ થઈ ગયું। એ વિકલ્પ છે, એ ઇન્દ્રિય જ્ઞાન કે આત્મા ભિન્ન છે, એમ જે ઇન્દ્રિય જ્ઞાન ખંડ ખંડ છે એના કે આત્મા જુદો છે। જ્ઞેયના જે સંબંધ વાળું જ્ઞાન, એ જ્ઞાનથી આત્મા ભિન્ન છે. જ્ઞેય આશ્રિત જ્ઞાન, જ્ઞેયના સંબંધ વાળું જ્ઞાન, એનાથી આત્મા ભિન્ન છે. એ જ્ઞાનથી આત્મા ભિન્ન છે તો શું થશે કે એને ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી જશે. અને એ મારા જ્ઞાનમાં તો જ્ઞાયક ગણાય છે, તો જ્ઞાયક ગણાય છે તો જ્ઞાયકનો સ્વીકાર કરતા એ ઇન્દ્રિય જ્ઞાનનો પડતો થઈને જ નિર્જ્ઞાન થઈ જાય. મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, તો એમાં ક્યાંય જણાવવા છતાં નથી જણાતો, જણાવવા છતાં નથી જણાતો, સ્વીકાર ક્યાં કરો? અખંડ જ્ઞાન છે, અખંડ જ્ઞાન છે, પછી તો કઈ સવાલ જ નથી. પછી તો પર જણાય છે ત્યારે અખંડ રહી છે, પર જણાય છે જયારે અતિન્દ્રિય જ્ઞાનની વાત છે, ઇન્દ્રિય જ્ઞાનની વાત નથી. પર જણાય છે જયારે પર પદાર્થ જ્ઞાનમાં પ્રપર પ્રકાશ, ત્યારે તો એ જ્ઞાન અખંડ જ રહ્યા કરે છે. એનું કારણ છે કે એની નજર તો જ્ઞાયક ઉપર જ છે. એ જ્ઞાન તો જ્ઞાયક આશ્રિત છે. ઇન્દ્રિય જ્ઞાન જુદું ને અતિન્દ્રિય જ્ઞાન જુદું. એ કર્મધારામાં જાય ને આ જ્ઞાનધારામાં જાય. કર્મધારામાં છે એ તો ભૂતગલ ના પરિણામ કહ્યું છે, પણ હવે બહુ હાલે નહીં. એટલે પર્ગ નહીં કહ્યું, આજે ગાથામાં આવ્યું છે. ઇન્દ્રિય જ્ઞાન પર્ગ એ છે ભાઈ, ભાવ ઇન્દ્રિય ખંડ ખંડ જ્ઞાન. અનખંડ જ્ઞાનને પ્રતીતિમાં આવતા અખંડ એક ચૈતન્ય સ્વભાવ વળે એને સર્વથા ભાવ ઇન્દ્રિયને જુદી જાણી એમ. આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી રહિત છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા આત્મા જણાતો નથી, અને આત્મા ઇન્દ્રિય જ્ઞાનથી રહિત છે તેથી ઇન્દ્રિય જ્ઞાન વડે પરને જાણતો નથી. ભગવાન જે અતિન્દ્રિય મહાપદાર્થ છે આત્મા, એ અતિન્દ્રિય પરમાત્મા જે છે એનાથી ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે. જેમ રાગ ભિન્ન છે એમ ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે. જેમ રાગ વડે આત્મા જણાતો નથી અને રાગ વડે પ્રતિમાજી જણાતા નથી, ભિન્ન છે માટે એમ ઇન્દ્રિય જ્ઞાન આત્મા થી ભિન્ન છે. જે કારણે ઇન્દ્રિય જ્ઞાનમાં આત્માનો અનુભવ નથી અને એ ઇન્દ્રિય જ્ઞાન પરને જાણતું નથી, કેમ કે આત્માથી જે ભિન્ન હોય એ જ્ઞાનનો હોય. આગમ પદ્ધતિ અલગ છે, અધ્યાત્મ પદ્ધતિ જુદી. આગમ પદ્ધતિની અપેક્ષા એ ચૈતન્ય યોજાય પરિણામ એ ઉપયોગ આત્માનો છે, એ વિષય જુદો છે. આ અંદરમાં જવું હોય એના માટે છે. જેમ રાગ ભિન્ન છે તો રાગથી આત્માનો અનુભવ થતો નથી અને રાગ પર પદાર્થને પણ જાણતો નથી, આંધળું છે, એમ ઇન્દ્રિય જ્ઞાન જે છે એ ઇન્દ્રિય જ્ઞાન આત્માથી ભિન્ન હોવાને કારણે એ ઇન્દ્રિય જ્ઞાનમાં આત્માનો અનુભવ થતો નથી. ઇન્દ્રિય જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરવા અસમર્થ છે, જો ઇન્દ્રિય જ્ઞાન આત્માથી ભિન્ન છે અને એ ઇન્દ્રિય જ્ઞાન વડે આત્માનો અનુભવ નથી આવતો તો એ ઇન્દ્રિય જ્ઞાન વડે પરે જણાતું નથી. કેમ કે એ પર ક્યારે જણાય કે આત્માનું જ્ઞાન હોય તો પર જણાય. આત્માથી તો ભિન્ન છે તો પરને ક્યાંથી જાણે? લીધું છે અલિંગ્રહણના પહેલા બોલમાં. આત્માનો સ્વભાવ નથી, આત્માથી ભિન્ન છે, આત્માનો ચિહ્ન નથી, એ જ્ઞાન નથી, એ તન્મય થતું નથી. ઇન્દ્રિય જ્ઞાન તો આત્મા એમ રાગ ભિન્ન છે એમ ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે. ઇન્દ્રિય જ્ઞાનથી હું જુદો અધિક છું એ હું છું. એટલે તો એને ભૂતગલના પરિણામ કયા ગુરુદેવે 451 નંબર નો એ બહુ હાલે નહીં, આપણે વાત વ્યવહાર તો આવી ઉતર આવ્યા છે ને એમાં ભીમ કરી દ્રવિંદ્રી ને અને આમાં ભીમ જાણી એટલો શબ્દ માં ફેરફાર. દ્રવ્ય ઇન્દ્રિય તો ભીમ કરી, કેમ કે દ્રવ્ય ઇન્દ્રિય તો એના દ્રવ્યગુણ પર્યાયમાં છતામાં નહોતી, એટલે ભીમ કરી એવું થતું છે. શરીર પરિણામને પ્રાપ્ત ઉદગમ છે નહીં તો એટલે તો ભીન જ કરી, ભીન જ છે. પણ ઇન્દ્રિય જ્ઞાન જે છે એ તો એની પર્યાયમાં થાય છે, તેથી એને ભીમ જાણ્યું. પર્યાય એની સત્તામાં થાય છે, પર્યાય તો જીવની છે ને, ઇન્દ્રિય જ્ઞાન પણ પર્યાય તો જીવની છે, રાગ પણ જીવના પરિણામમાં થાય છે. રાગ એમ એને સ્થિતિમાં એટલે માટે ગોઠવું કે અનાદિકાળથી એને ભગવાનની સ્તુતિ કરી નથી. અનંતકાળ ગયો પણ અનંતકાળમાં અનંતવાર એને તીર્થંકર જે દેહધારી છે એની સ્તુતિ તો કરી, એ વ્યવહાર સ્તુતિ, એમાં કંઈ ગરમ બરમ થયો. ત્યારે એ તો દેહને આધારે સ્તુતિ કરતો હતો, દેહને આત્મા માનીને સ્તુતિ કરતો, દેહને આત્માનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ સંબંધ એ જાણીને કે એને જાણીને આ કીર્તન કરશે સ્તુતિ કરે, પણ એ શુભ ભાવ એ ખરેખર ધર્મ નહોતો, અનુભવ નહોતો. ત્યારે હવે આમાં તો જે અનંતકાળથી ઇન્દ્રિય જ્ઞાન ને આત્માની એકતા કરી રહ્યો છે તેથી આત્માની સ્તુતિ નહોતી થતી, પણ એ ઇન્દ્રિય જ્ઞાન વડે પરની સ્તુતિ થતી, તીર્થંકરની સ્તુતિ થતી હતી પણ દેહધારી ઇન્દ્રિય જ્ઞાન વડે. હવે જ્યારે નિશ્ચય સ્તુતિની વાત આવે ત્યારે નિશ્ચય સ્તુતિ પોતાના ભગવાન આત્માને જ્યારે જાણે ત્યારે નિશ્ચય સ્તુતિ કહેવાય. હવે એ તો ક્યારે જાણી શકે, આત્માનો અનુભવ ક્યારે કરે, તો ઇન્દ્રિય જ્ઞાનને જીતે તો, નકર ઇન્દ્રિય જ્ઞાન વડે તો તીર્થંકરની સ્તુતિ ચાલુ રહેશે, ગુરુદેવની સ્તુતિ ચાલુ રહેશે, પણ ગુરુદેવની સ્તુતિ ચાલુ રાખી તેથી ભવનો અંત નથી આવતો. ગુરુદેવનો આત્મા તો જણાતો નહોતો આપણને, એનો દેહ જણાતો હતો, આ મારા ગુરુદેવ છે, આપણે એની સ્તુતિ ભક્તિ વંદન જે કાંઈ કરતા હતા આપણે ભક્તિ એના દેહને જોઈને એમાં ધર્મ ન થાય. ધર્મ કરવો હોય તો તીર્થંકરના ગુણોની સ્તુતિ કરો. હવે તીર્થંકરના ગુણો ક્યાં વસે છે? ગુણો અહીંયા વસે છે. તેથી હવે ઇન્દ્રિય જ્ઞાનને જ્યારે જીતે ત્યારે અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય, એ આત્માનો અનુભવ કરે ત્યારે ખરેખર નિશ્ચય સ્તુતિ પ્રગટ થઈ. પછી નિશ્ચય સ્તુતિ પૂર્વક વ્યવહાર સ્તુતિ હોય એ વ્યવહાર કહેવાય, પણ નિશ્ચય સ્તુતિ એક સમય પણ કરી નથી આત્માએ. આત્મા તીર્થંકરની સ્તુતિ કરી હજારો લાખો વાર, ભવનો અંત ના આવે. હા, આપણે શીખડાવી ગયા છે કે તમે તમારા આત્માની સન્મુખ થઈ અને આત્માનો અનુભવ કરો તે જ ખરેખર નિશ્ચય સ્તુતિ છે. નિશ્ચય સ્તુતિમાં બેન સ્વાશ્રિત પણ હોવું જોઈએ, નિશ્ચય સ્તુતિ પરાશ્રિત ન હોય. નિશ્ચય સ્તુતિ શબ્દ છે તો નિશ્ચય સ્તુતિ તો સ્વાશ્રિત હોય એનું નામ નિશ્ચય સ્તુતિ કહેવાય ને, ભલે પરાશ્રિત હોય વ્યવહાર સ્તુતિ. કેમ કે ખાસ કરીને બે ચીજે જોતા છે, એક ભાવી ભાવક અને જ્ઞેય જ્ઞાયક. શું કરવું? હવે જે ભાવી ભાવકની સ્તુતિ છે એમાં મોહ જીતવાની વાત છે, અને જ્ઞેય જ્ઞાયકના સંકલ્પ દોષને જીતવામાં આ ઇન્દ્રિય જ્ઞાન જીતવાની વાત છે. ઇન્દ્રિય જ્ઞાન જીતો એટલે ત્રણેય જીતાય. ભાવિન્દ્રિયને મૂળ જીતવાની છે. ભાવિન્દ્રિય જીતો એટલે દ્રવ્યેન્દ્રિયનું અવલંબન બંધ થઈ ગયું, અને ભાવિન્દ્રિયને જીતે એટલે ભાવિન્દ્રિયથી વિષય જાણતો તે બંધ થઈ ગયો. એમ બે જ છે, વિષયને કશાય જીતવાનો છે. આમાં વિષયને કશાય જીતવાનું કે છે, વિષય એટલે પરને જાણવાની ઈચ્છા, એ વિષય છે. તીર્થંકર ભગવાનની સ્તુતિ કરવાની જે ઈચ્છા થઈ એ વિષય છે, ઈચ્છા થઈ તે વિષય છે. અને કરવાની ઈચ્છા થઈ કાંઈ કશાય વિષયને કશાય, તો વિષયમાં ઇન્દ્રિય જ્ઞાન જીતવાની વાત છે, અને કશાયમાં મોહ જીતવાની વાત. ભાવિ ભાવકનો સંકોચ તો થતો હતો એ ટાળવો જોઈએ. ભાવ્ય તો જે રાગરૂપે પરણમી જાય છે આત્મા એ, અને ભાવક કર્મનો ઉદય, એ આખો જે નિમિત્ત નિમિત્ત સંબંધ છે, એના ઉપરથી લક્ષ છોડીને આત્મામાં જાય ત્યારે મોહનો નાશ થઈ જાય. પછી મોહ પ્રત્યે નિર્મમત્વ છે, એ ચારિત્ર મોહ જીતવાની વાત. આમાં ઉપસમ લીધી છે, પછી ક્ષપક સાહેબ લીધી, બે લીધી છે. ખરેખર તો એ મોહ જીતે ત્યારે જ ઉપસમ શ્રેણી આવે, દર્શન મોહ જીતા કે ઉપસમ શ્રેણી આવે. રાગથી હું ભિન્ન છું અને ઇન્દ્રિય જ્ઞાનથી પણ હું જુદો છું, બસ એટલામાં બધું આવી જાય. કેમ કે બે અંશ વર્તમાનમાં અનાદિથી પરિણત છે, આ બે થી રહિત ની શ્રદ્ધા એક સમય કરી નથી. એક ઇન્દ્રિયમાં પણ કશાય અને ઇન્દ્રિય જ્ઞાન બે છે. સંગની પતિન્દ્રિય હોય તો પણ મોહ અને ઇન્દ્રિય જ્ઞાન બે સાથે જ છે. એ બે ને જીતવાની વાત છે. એ બે ક્યારે જીતાય? કે એનાથી આત્મા ભિન્ન છે, હું એનાથી રહિત છું, તેથી ઇન્દ્રિય જ્ઞાન મારું નહીં અને આ રાગ દ્વેષ મોહના પરિણામ એ પણ મારા. પણ પરિણામથી રહિત દ્રવ્ય છે એ વાત બેસવી બહુ કઠિન. પ્રમાણના પક્ષમાં આવ્યો પર્યાયથી સહિતમાં ઉત્પાદય દુર્યુત્તમ સતમાં, પણ ઉત્પાદયથી ભગવાન ગુરુ પરમાત્મા રહિત છે, એની સત્તામાં ઉત્પાદય થાય છે, એનાથી ગુરુ તત્વ ભિન્ન છે. ગુરુદેવને પ્રશ્ન કર્યો હમણાં કોઈ કે દ્રષ્ટિનો વિષય જે છે સમ્યક દર્શનનો વિષય, એમાં પર્યાયનો અભાવ છે કે પર્યાય ગૌણ છે? એવો પ્રશ્ન કર્યો. ગુરુદેવ ઉત્તર આપ્યો, એમાં પર્યાયનો અભાવ છે. મુખ્ય ગુણ તો જ્ઞાનમાં હોય, શ્રદ્ધામાં ન હોય. એને ભય લાગે છે કે પર્યાયથી રહિત હું માનીશ આત્માને તો સાંખ્યમત થઈ જશે, વેદાંત થઈ જશે. નહીં થાય. કેમ કે એ સામાન્યને જાણે છે કોણ કે પર્યાય, તો એમાં સાંખ્યમત ક્યાં આવ્યો? હું સામાન્ય છું, જ્ઞાયક છું, એને વિષય તો પર્યાય કર્યો. તો પર્યાય એ વિષય કરીને દ્રવ્યનું જ્ઞાનની સાથે પર્યાયનું જ્ઞાન થઈ ગયું. સમય કે કામ પૂરું કરે કામ સહિતનું સિદ્ધાંત થાય તો સહિતનું જ્ઞાન થાય, થાય તો થાય. સમય એક પર્યાય, પર્યાય જ સામાન્ય સ્વીકાર કરે છે. ભૂતાર્થનો આશ્રય કરનારી તો પર્યાય જ છે. એટલે જ્યાં ભૂતાર્થનો આશ્રયની વાત આવે ત્યાં પર્યાય જ આશ્રય કરે છે. પછી એમાં વેદાંત કે સાંખ્યમત કે નિત્યાભાસ પણ કે એક મિથ્યા એકાંત ક્યાં આવે? આવતું
ગાથામાં
એમ છે કે જ્યાં મુનિની વાત થઈ છે, પણ ખરેખર તો જે લય વિભાગ જાણતો નથી અને તેને આત્મા એક માને છે એની વાત છે. એને એમ બતાવ્યું છે, કહ્યું છે કે સર્વજ્ઞ ભગવાને દેહને આત્મા કહ્યો છે, પણ તું નય વિભાગ જાણતો નથી. તો જ્ઞાની નય વિભાગ તો જાણે છે, અજ્ઞાની નય વિભાગ જાણતો. નય વિભાગનું જ્ઞાન કોને હોય? નય વિભાગનું જ્ઞાન જ્ઞાનને હોય, અજ્ઞાનીને ન હોય. એટલે દેહને જોઈને સ્તુતિ કરે છે. એટલે કહે છે કે વ્યવહાર દઈએ દેહને જીવ કહેવાય, પણ નિશ્ચયને જોવામાં આવે તો દેહ ને આત્મા કદાપી એક નથી એવું પાઠ છે. ત્રિવેલિંગી મુનિ ને મુનિ કહેવાય. બાકી તો અપ્રતિબુદ્ધ ને સમજાવવા માટે છે. મુનિને તો નિશ્ચયપૂર્વક વ્યવહાર સુધી હોય, એને કાંઈ નય વિભાગની યુક્તિ જાણે છે, એટલે સર્વથા દેહને આત્મા નથી માનતા. કથનચિત વ્યવહારે દેહને આત્મા કહેવાય, પણ નિશ્ચય એ દેહ તે આત્મા નથી એવું એને જ્ઞાન થાય. એમ એવું જ્ઞાન હોય તો દેહને જોઈને સ્તુતિ કરે તો કાંઈ તો શું. નિશ્ચયનું જેને ભાન હોય એને દેહને જોઈને સ્તુતિ કરે તો કાંઈ તો શું. દેહને આત્મા ભીન છે ભાઈ, આ તો રાગ થી આત્મા ભીન છે અને ઇન્દ્રિય જ્ઞાન થી આત્મા જુદો છે. એ ભીન સાધન છે, અભિન સાધન નથી. અસો ચરણમાં કહ્યું કે બંધ ને આત્મા એને જુદા કેવી રીતે પાડવા, એનું સાધન શું? ઓકે, અભિન સાધન વડે આત્માને બંધ બે જુદા પાડી શકાય છે. અભિન સાધન એટલે પ્રજ્ઞા છે, એ અભિન સાધન છે. પ્રજ્ઞા આત્મસન્મુખ થયેલી અનુભૂતિ છે, એ રાગથી ભીન પાડીને આત્મા અનુભવી. ઇન્દ્રિય જ્ઞાન છે એ અભિન સાધન નથી, ભિન્ન સાધન છે. કેમ કે ઇન્દ્રિય જ્ઞાન રાગની આરે અનાદિથી એકતા કરે છે. જે એકતા કરે એ વિભક્ત ન કરી શકે. બીજું કે એ ઇન્દ્રિય જ્ઞાનને પણ પ્રજ્ઞા વડે જુદું પાડવું છે, એમ રાગ ને જુદો પાડો. કરી શકે એકત્વનું કારણ શું? કે દેહ જણાય છે ને જાણતી વખતે એમાં એકત્વ કર્યું ને, જાણીને કે જાણ્યું નહીં, જાણીને કર્યું તો જાણે છે કોણ? ઇન્દ્રિય જ્ઞાન. અને ઇન્દ્રિય જ્ઞાન હું જાણ્યું કે આ હું, એટલે ઇન્દ્રિય જ્ઞાન એકત્વ કરે છે એ અતિન્દ્રિય જ્ઞાન વિભક્ત કરી નાખે. નિગોદમાં એકત્ર થાય છે, ઇન્દ્રિય જ્ઞાન કરે છે એની આરે, રાગની આરે. ઠીક, એનામાં વિભક્ત કરવાની જાગૃત ન થાય. પસંગની પ્રતિન્દ્રિય પણ જો આવ્યું તો અતિન્દ્રિય જ્ઞાન દ્વારા વિભક્ત કરી નાખે. અભિન્ન સાધન જોઈએ. આત્માને રાગ અને ઇન્દ્રિય જ્ઞાનથી જુદું પાડવાનું અભિન્ન સાધન છે. પ્રજ્ઞા તે અભિન્ન સાધન છે. અભિન્ન એટલે સામાન્યની જાતનો વિશેષ હોય. એ પૂતગલ ને પૂતગલ ના પરિણામ કે આત્માને જુદો પાડે. સામાન્ય તત્વ છે એ અતિન્દ્રિય મહાપદાર્થ છે, અતિન્દ્રિય જ્ઞાનનો પુંજ છે. એનું વિશેષ જે પ્રગટ થાય એ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, એ અભિન્ન સાધન છે. એ આત્માથી ભિન્ન સાધન નથી. અને ઇન્દ્રિય જ્ઞાન તો ભિન્ન છે આત્માથી. ઇન્દ્રિય જ્ઞાને તો જીતવાની વાત કરે છે, ભાઈ ભીન હોય ને જીતવું છે ને. ભીન હોવા છતાં અભિન્ન માને છે, એને તો ભીન જાણે. એમ અનાધિકાળથી જીવને એક રાગનો પક્ષ અને એક ઉઘાડનો પક્ષ, જ્ઞાનનો ઉઘાડ એટલે કે જ્ઞેયનો પક્ષ છે, જ્ઞાન જ નથી. એને જ્ઞાન ક્યાં કહ્યું? એને તો જ્ઞેય કહ્યું. આજના એમાં જવા રહી ત્રણેય જ્ઞેયમાં નહીં. બોલા બે તો ઠીક, પણ આને જ્ઞેયમાં નહીં. હેરુંગ નહીં, સર્વથા સર્વથા. પણ વિભાવ ને તો સર્વથા જીતવો જોઈએ કે કથન ગીત આત્મામાં થાપવો. અનાદિ કાળથી ઇન્દ્રિય જ્ઞાનથી જાણતો આવે છે, જે ઇન્દ્રિય જ્ઞાનથી પરને જાણવું એ પણ એનો સ્વભાવ છે. એનો સ્વભાવની અપેક્ષા એ જોવામાં આવે તો સૂક્ષ્મ ભાવનો અભાવ છે, તેથી ભાવ ઇન્દ્રિય વડે એ રસને જાણતો નથી, ગંધને જાણતો નથી, રૂપને જાણતો નથી, શબ્દને જાણતો નથી, પ્રતિમાને જાણતો નથી, શાસ્ત્રને જાણતો નથી, દેશના લગ્ધી સાંભળતો નથી. કેમ કે દ્રવ્ય ઇન્દ્રિયો વડે દેશના લગ્ધી સાંભળતો નથી અને ભાવ ઇન્દ્રિયો વડે પણ દેશના લગ્ધી સાંભળતો નથી. તો પછી એ પ્રશ્ન થાય કે આટલું બધું ભાવ ઇન્દ્રિયને જો કાઢી નાખશો તો કોઈ આત્માને પ્રાપ્તિનું સાધન નહીં રહે, નિરાધાર થઈ જશું કે આત્મા જ શરણ છે. ધ્યાન રાખજો, આટલો વ્યવહારનો નિષેધ કરશો તો આત્મા અશરણ થશે. અને ભાઈ આત્મા જ શરણ છે, આપણને ઇન્દ્રિય જ્ઞાન શરણ નથી. આત્મા આવી જશે, તું આના ભરોસે પીડ્યો છો, ઇન્દ્રિય જ્ઞાન ને કરો. જ્ઞાન બહુ વિધો મને, પણ સર્વોચ્ચ છું નથી, વધે ક્યાંથી? જ્ઞાન હજી વૈધું વૈધું કરે, પણ જ્ઞાનની શરૂઆત જ થઈ નથી, જન્મ જ થયો નથી. અતિન્દ્રિય જ્ઞાન જેમાં અનાકુળ આનંદ આવે છે એ જ્ઞાનને પરમાત્મા જ્ઞાન કહે છે. જે ઇન્દ્રિય જ્ઞાનમાં આકુળતાનું વેદન થાય છે એને ભગવાન જ્ઞાન કહે. તો આજ તો ભેદજ્ઞાન કરાવ્યું ઇન્દ્રિય જ્ઞાનથી, અમારે હું આજ કેવું વધારે આજે જ ઇન્દ્રિય જ્ઞાનથી ભેદજ્ઞાન કરાવ્યું કાતા આપીએ કરી. અમને બધું તૈયાર મળી ગયું, અમારે કઈ મહેનત કરવી પડી નહીં, તમારા પિતા અને અમને વારસો મળ્યો છે. આ ક્રમબદ્ધ પર્યાય અમને બેસી ગઈ, પછી ક્રમબદ્ધ પર્યાય ક્યાં શાસ્ત્રમાં લખી છે, અમારે એનું શું કામ? આત્મા અકર્તા જ્ઞાતા દ્રષ્ટા છે તો સ્વ અને પરની પર્યાયો થાય એને કેવળ આત્માને જાણતા જાણે, પણ આગી પાછી કરે, ફેરવે, ઉત્પન્ન કરે, નાશ કરે એ છે નહીં. એના ક્રમસર પર્યાયો એના સકાળે આવે ને જાય છે. ક્રમબદ્ધ પર્યાય બેસી ગઈ, અમને અનુભવ થઈ ગયો, ક્રમબદ્ધ પર્યાય બેસી ગઈ, પછી ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે અમારે કામ? આનાથી તમે અંતરમાં જઈને આત્માનો અનુભવ કરી, પણ ચાવી કોકે કબાટમાં મૂકી છે, કોકે ખોવાઈ ગઈ. હવે ખોવાઈ ગઈ તો ગયો દુનિયામાંથી, તો ખાવ અને પછી પ્રમાદ થી ચાવી તો પડી છે, ગમે ત્યારે ખોલી નાખશો, ગમે ત્યારે અનુભવ કરી લેશો. ચાવી તો આપણા કિસ્સામાં છે, બધી વાત ખુલાસો કરી ગયા છે. શાસ્ત્રમાં પણ છે, પોતાના જ્ઞાનમાં વિચારે તો બેસી, પણ પર્યાય થી આત્મા રહિત છે એ વાત બેસી. પર્યાયથી સહિતનો અનાદિકાળનો અનુભવ હોય એ તો ઝટ પલટવો મુશ્કેલ, કોઈ એકદમ વીર્યવાન જીવ હોય તો અંતર્મુખમાં મર્યાદિત જીવ સર્વથાભિન્ન સર્વથાભિન્ન પછી કથનચિત ભિન્ન ને પછી કથનચિત અભિન્ન એ મારો સર્વથા ભિન્ન જોડાયા વિના સમીર જ્ઞાન પ્રગટ ન થાય. સમીર જ્ઞાન પ્રગટ થયા વિના કથનજી ભિન્ન ભિન્ન જ્ઞાન ન થાય. સમય એક આજે ત્રણ માં શબ્દ સર્વતા સર્વદા સર્વથા સર્વથા તો શબ્દ ઘણી જગ્યાએ આવે છે, ઘણી જગ્યાએ આવે છે. નવ શબ્દો થી અત્યંત ભિન્ન ખ્યાલ, અત્યંત ભિન્ન બોલો, કથનથી જ ભિન્ન નહીં, નવ તત્વ થી અત્યંત ભિન્ન શબ્દ છે આર્થિક વિકાસ. એવું તો ઘણી જગ્યાએ આવે પણ કથનચિત ભિન્ન કે ને ત્યારે ગમે છે. કથનચિત ભિન્ન ને ગમે છે એટલે કથનચિત અભિન્ન રાગ થી આત્મા છે એ છૂટતું નથી. રાગને ભિન્ન કહો, કથનચિત ભિન્ન કહો, ઇન્દ્રિય જ્ઞાન ને ભિન્ન કહો, કથનચિત ભિન્ન કહો. હવે કથનચિત રાગ ને ભિન્ન જાણે તો એને કથનચિત અભિન્ન એ તો રહી ગયું.
શ્રદ્ધાનો
દોષ ગયા વિના જ્ઞાન સમ્યક થાય નહીં અને સમ્યક થયા વિના કથનચિત ભિન્ન ભિન્ન નું જ્ઞાન પણ થાય નહીં. સમ્યક દર્શન થાય તો જ્ઞાન સમ્યક થાય. અને સમ્યક દર્શન ક્યારે થાય કે પર્યાય ગૌણ છે કે અભાવ, આત્મામાં કે અભાવ. આત્મામાં બંધમોક્ષ, આત્મા બંધમોક્ષથી રહી છે, બંધમોક્ષ નો અભાવ છે, બંધમોક્ષ નું શૂન્ય છે એમ ત્રણ વખત 320 ગાથામાં આવ્યું છે. અભાવ શૂન્ય ને રહી બંધમોક્ષ ના પરિણામ નો આત્મામાં અભાવ છે. બંધમોક્ષ ના પરિણામ થી આત્મા રહી છે અને બંધમોક્ષ ના પરિણામ આત્મા શૂન્ય. સમ્યક દર્શન થવાનું કારણ સમ્યક દર્શન નો વિષય ની શ્રદ્ધા નથી. દુઃખ છે સંસારી જીવને, સંસારી જીવ દુઃખ ભોગવે છે. ચાર ગતિના જીવો દુઃખ ભોગવે છે. એ દુઃખ કથનચિત ભિન્ન છે કે સર્વથા ભિન્ન છે? મેં પ્રશ્નના વિષયમાં હું લઈ લઉં આત્મધર્મ ભાઈ, જરા વાંચી લઈએ આપણે. આપણે ગુરુદેવ ના શબ્દો વાંચવા છે. જ્ઞાન ગોષ્ઠી છે, જ્ઞાન ગોષ્ઠીમાં છે. એમાં પ્રશ્ન આવ્યો, સમ્યક દર્શન કે વિષય મેં હિન્દી છે, પર્યાય કા અભાવ હૈ કે પર્યાય ગૌણ હૈ? ટીકાળી સામાન્ય ભૂતાર સ્વભાવ છે જેનો આશ્રય કરવાનો છે. એ આશ્રયભૂત પદાર્થ છે ભૂતાર્થ, આત્મા જ્ઞાયક. એમાં પ્રમત અપ્રમત નો અભાવ છે કે પ્રમત અપ્રમત દશાઓ ગૌણ છે એમ શિષ્ય પ્રશ્ન કર્યો. પર્યાય નો એમાં અભાવ છે કે પર્યાય એમાં ગૌણ છે? એનું ઉત્તર, સમ્યક દર્શન સ્વયં પર્યાય હૈ, પરંતુ વહાં પર્યાય કા લક્ષ્ય હૈ હી નહીં. સમ્યક દર્શન કા વિષય સમ્યક દર્શન કી પર્યાય ભી નહીં, પરંતુ ઇસકા વિષય ધ્રુવ હૈ. મુખ્ય ગૌણ તો જ્ઞાન મેં હોતા હૈ, दृष्टि में, दृष्टि के विषय में एकमात्र त्रिकाली ध्रुव नायक मात्र ही है, भैया ही नहीं है। श्रद्धा ना विषय की बात चलती हो त्यारे श्रद्धा मजबूत नहीं थी 45 वर्ष में, एनु कारण के पर्याय ने एमा मुख्य कोण करे छे, पर्याय नो ए पर्याय ने एमा नास्ती छे એમ ખ્યાલ નથી આવતો, દ્રવ્ય સ્વભાવમાં પર્યાયની નાસ્તી છે ત્યારે શુદ્ધ નયનો જન્મ થાય છે। પણ જ્યારે દ્રવ્યમાં પર્યાય નથી ત્યારે તો એને હજી નિશ્ચય નહીં ને શુદ્ધ નહીં કહેવાય અનુભવ તો પછી, પણ પર્યાય ગૌણ પણ નથી કે નથી કે નથી, જ્યાં મુખ્ય ગૌણ કરો કે પ્રમાણમાં આવી ગયા, ખ્યાદવાદમાં આવી ગયા, ખ્યાદવાદ વસ્તુમાં નથી અને સમ્યક દર્શન ની પર્યાયમાં ખ્યાદવાદ નથી, ત્રિકાળી દ્રવ્ય જે છે એમાં ખ્યાદવાદ નથી અને જે સમ્યક દર્શન ની પર્યાય નિર્વિકલ્પ છે એમાં ખ્યાદવાદ નથી, કથનચિત એમાં નથી, કેમ કે સમ્યક દર્શન ની પર્યાય નિર્વિકલ્પ છે, જ્ઞાનની પર્યાય સવિકલ્પ છે તે કે એમાં ખ્યાદવાદ ઘટી શકે, બસ 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 ઠીક સમજણ। અભાવનું જોર આવ્યા વિના એને કથનચિત એવું જ્ઞાન નહીં પ્રગટે, કથનચિત છે ખરું હારે જ પ્રગટશે, અને જો એ કથનચિત ન પ્રગટે તો દ્રષ્ટિ ખોટી છે, એ સંભાળવા જેવું છે, લાલબત્તી છે આમાં, જો એને સર્વથા નથી એમ થયું તો એને અનુભવ થઈને જે જ્ઞાન પ્રગટ થાય એમાં કથનચિત ભિન્ન સમ્યક દર્શન ની પર્યાય અને કથનચિત અભિન્ન એવું જ્ઞાન થવું જોઈએ તો સમ્યક દર્શન થયું કહેવાય, દ્રષ્ટિની હારે પાછું જ્ઞાન આવું કથનચિત ભિના ભિન્ન જાણવું હોવું જોઈએ, સર્વથા ભિન્ન કહ્યું અને જ્ઞાનની અપેક્ષા એ સર્વથા ભિન્નમાં ચડી જાય તો પર્યાય આત્મસન્મુખ જ ન થાય, પર્યાય જુદી ને જુદી રહ્યા કરે, એટલે આખી દ્રષ્ટિને જ્ઞાનની રમત આ અંદરની છે, કાંતાબેન આ છે રમત અંદરની, ભાવ છે કે ગૌણ છે, અરે ભાઈ અભાવ જોઈ ને એમાં મુખ્ય ગૌણ ક્યાં છે, તું મુખ્ય ગૌણમાં આવ્યો તો જ્ઞાનમાં આવી ગયો, તો શ્રદ્ધામાં ક્યાં રહ્યો, તો શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ ગયો, ખરેખર પ્રમાણમાં આવી ગયો, પ્રમાણ જ્ઞાનમાં ક્યાં વાતો, તમે દર્શન નથી તો થાય ક્યાંથી, એને જોર જ નથી આવતું સર્વસાધ, પર્યાય આત્માને અટકી નથી એમ ગુરુદેવ કહે છે, અરે શુદ્ધ પર્યાયના પ્રદેશ ભેદ છે, ત્યાં સુધી હમણાં કહ્યું ગુરુદેવ, ત્યારે સાંભળવું છે કોઈ કીધું કે રાગના પ્રદેશ ભિન્ન છે, તો શુદ્ધ પર્યાયના પ્રદેશ ત્યારે સાંભળવું છે, કહું તને કે એમ કહી લો કે હા કે શુદ્ધ પર્યાયના પ્રદેશ ભિન્ન છે, લ્યા હમણાં બધા સાંભળી અહીંયાથી આવ્યા, હું તો નથી ગયો, રાગ ના પ્રદેશ ભીન તને બેસતા નથી, કેમ કે તારી સત્તામાં રાગ તે થાપ્યો છે, ઉઠાપવાની તાકાત તારા મને, ભેદાભેદનું જ્ઞાન એ સમય થઈ જાય, અભેદના શ્રી પૂર્વક ભેદા બિંદુ જ્ઞાન થાય. જો ભેદા બિંદુ જ્ઞાન ન થાય તો જ્ઞાન ખોટું, જ્ઞાન ખોટું, દ્રષ્ટિ ખોટી. સમ્યક દર્શન થઈ જાય. સમ્યક દર્શન ને જ્ઞાન બે એક સાથે સમ્યક થાય છે. સમય અટપટી વાત તો છે, પણ જો વિચારીને મધ્યસ્થ થઈને આત્માર્થી થઈને બેસાડે તો એને બેસી જાય એવું છે. કેમ કે અનંત આત્માઓ આ રીતે અનુભવ કરે સિદ્ધ્યા, અને એક સમયમાં બે પ્રગટ થાય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન. તો સમ્યક જ્ઞાન એનો ધર્મ છોડે ને, એ તો ભીના ભીને જાણે. એને નિશ્ચય નથી ભીન જાણ્યું, વ્યવહાર ને ભીન ગણી લીધું. કરતા જાણ્યો નિશ્ચય નહી એ તો વ્યવહાર ને એ કરતા કર્મ નો અનન્ય થઈને વ્યવહાર નો વિષય જાણ્યો. એને પર્યાય ને ન જાણ્યો, પર્યાય પરિણત દ્રવ્ય ને જાણ્યું, એ વ્યવહાર છે. અપરિણામી ને શ્રદ્ધામાં લીધો, શુદ્ધ નીતિ જાણ્યો, ત્યાં પરિણામી નું જ્ઞાન થઈ ગયું. સમય એક સમ્યક પ્રકારે આત્મારૂપ રામ થઈને કહી દીધું. આગળ શુદ્ધ નૈકા ઓર શ્રદ્ધા કા વિષય એક હૈ, મગર શુદ્ધ નૈકા વિષય જો હૈ પ્રગટ હુઆ उसके साथ साथ में वो अशुद्ध नहीं व्यवहार नहीं का ज्ञान उसके साथ हो जाता है.
इसमें ये बात है कि दृष्टि का विषय वो आपने अभेद के आश्रय होकर दृष्टि का विषय अभेद
શ્રદ્ધા કી પર્યાય કા વિષય તો ધ્રુવ પરમાત્મા હૈ. અચ્છા એક હોગી બાત, અભી જો શુદ્ધ નહીં હૈ, શુદ્ધ નહીં જ્ઞાન કા અંશ, ઉસકા વિષય ભી ધ્રુવ પરમાત્મા હૈ, હો ગયા. પહેલે મેરી વાત સાંભળો, કે ધ્રુવ કા અવલંબન લ્યા જ્ઞાન કી પર્યાય ને ભી, બરાબર. તો જ્ઞાન કી પર્યાય ને જો ધ્રુવ કા આશ્રય લ્યા, ઓ જ્ઞાન કી પર્યાય ને જ્ઞાન કી પર્યાય કો ભી જાણા અને દ્રવ્ય કો ભી જાણા, યાને જો પર્યાય ભેદ રૂપે ઉસકો જાણા અને ટીકા અભેદ ઉસકો ભી જાણા અને ભેદા ભેદ કો ભી જાણા, સબકો જ્ઞાન જાણતા. આશ્રય તો એક કા હૈ, આશ્રય કા દો કા નહીં હૈ, મગર જ્ઞાન કી રમત એસી હૈ કે જ્ઞાન કી પર્યાય જો અભેદ સામાન્ય કો જાણતી હૈ, ઓ જ્ઞાન કી પર્યાય જ્ઞાન કે પર્યાય કો ભી જાણતા, જ્ઞાને વિશેષ કો ભી જાણતી હૈ ને સામાન્ય કો ભી જાણતી હૈ.
જો જ્ઞાન કી પર્યાય પર્યાય સહિત દ્રવ્ય કો જાણતી હૈ, ઓ જ્ઞાન કી પર્યાય તો
વ્યવહાર વ્યવહાર હો ગયા, વ્યવહાર હો ગયા.
વો તો ક્ષણિક કા વિષય હુઆ ના, એક તો ત્રિકાલ અભેદ કો જાણના, વો દ્રષ્ટિ કા વિષય.
દ્રષ્ટિ કા નહીં જ્ઞાન કા વિષય, જાણા આપને કહા, જાણા તો જ્ઞાન કા વિષય, શુદ્ધ નહીં કા વિષય.
ઓર ક્ષણિક અભેદ કો જાણના કે વ્યવહાર
વ્યવહાર કા વિષય, બરાબર. દ્રષ્ટિ કા વિષય તો આપ ઉસકો તો ટચ મત કરો, બસ સુરક્ષિત રખો. નયનો વિષય અને શ્રદ્ધાની પર્યાયનો વિષય, ચારિત્રની પર્યાયનો વિષય, ત્રણેયનો વિષય એક છે. એક શુદ્ધ આત્માનું જ અવલંબન લે છે ત્રણ પર્યાય. શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ છે, એમાં મુખ્ય ગૌણ નથી. ચારિત્રની પર્યાય નિર્વિકલ્પ છે, એમાં મુખ્ય ગૌણ નથી. આ મુખ્ય ગૌણ જે જ્ઞાન પ્રગટ થયું એ મુખ્ય ગૌણ ભેદાભેદને જાણે છે, જાણવાની તાકાત એની છે. ચારિત્રની પર્યાયને પણ જાણે છે, શ્રદ્ધાની પર્યાયને પણ જાણે છે, ચારિત્રમાં દોષ નિર્દોષતા એને પણ જાણે છે, ત્રિકાળી દરેને જાણે છે. જ્ઞાનનો વિષય બહુ બોળો છે. આશક્ત એટલે એટલી બધી પરિણતિ દ્રવ્ય સ્વભાવમાં લીન થઈ ગઈ છે કે એ પરિણતિ પરની આશક્તિ પર મારું છે, પરમાં મમત્વ કરતી જ નથી, આશક્ત બુદ્ધિ એને થતી જ નથી. અસ્થિરતાનું આવે એ જુદી વાત છે, દ્રષ્ટિ બધા કે શુદ્ધ આત્મામાં આશક્તિ થઈ ગઈ એટલે કે એમાં શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રની એકતા થઈ ગઈ, એમાં લીનતા થઈ ગઈ, પછી એ પરિણામ પરમાં આશક્ત થઈ શકે જ નહીં. અન્ય મત વાળા તો વિષયને બીજી રીતે ઘટાવે છે, પરંતુ તેમ નથી. ગીતામાં આવે છે, ગીતામાં એ જાતનો શબ્દ આવે છે, અનાશક્ત ભાવ કરવું પણ અનાશક્ત ભાવે છે. ગીતામાં આવે એ વિષય જુદો. હલો, હા બોલ જીતા. એક જ જગ્યાએ આસક્તિ જામી ગઈ છે, બીજી જગ્યાએ આસક્તિ આ હું છું, પછી આ પણ હું છું, આ પણ હું છું એમ એમ નથી. એમ દ્રવ્ય સામાન્ય હું છું અને પર્યાય પણ હું છું. શ્રદ્ધા સ્વીકારતી નથી, જ્ઞાન જાણે છે કે દ્રવ્ય સ્વભાવ તે હું છું અને પ્રગટ છે એટલી શુદ્ધ પર્યાય તે પણ કથનથી હું છું. એ બીમારી છે,
શ્રદ્ધામાં નિવર્તન બુદ્ધિ.
શ્રદ્ધા, શ્રદ્ધા વગર સમ્યક જ્ઞાન પ્રગટ થતું નથી. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે ગમે એટલો જ્ઞાનનો ઉઘાડવો હોય શાસ્ત્રનો, પણ જ્યાં સુધી સમ્યક દર્શન ન થાય ત્યાં સુધી એ જ્ઞાનને સમ્યક એવું નામ આપી શકાતું નથી. અને જ્ઞાનનો ઉઘાડ ગમે એટલો ઓછો હોય બ્રહ્માંડનો પક્ષ, વિવાદીનો પક્ષ, નિશ્ચયનો પક્ષ, એ બધા જે રાગ છે ને વિકલ્પ, એ ત્રિકાળી શ્રદ્ધાના ફળે છૂટી જાય છે. વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ જે થાય છે ત્યારે એ શ્રદ્ધાનો ભાવ આવે છે,
ત્યારે પક્ષાથી કાંત થાય છે.
શ્રદ્ધા બળવાન એટલા માટે છે કે નિર્વિકલ્પનો છે. જ્ઞાન કેટલું બળવાન નથી શ્રદ્ધાની માફક, કેમ કે એમાં કથન ચીજ છે એટલે મળપ આવી જાય છે. જ્ઞાનની પર્યાયનું વીર્ય જ કમજોર છે, શ્રદ્ધાની પર્યાયનું વીર્ય બળવાન છે. શ્રદ્ધાની પર્યાયમાં વીર્ય એટલું બળવાન છે કે એક સમયમાં પરિપૂર્ણ શુદ્ધ થઈ જાય છે, અને જ્ઞાન ગમે એટલું જોર કરે તો જ્ઞાનની પર્યાય પરિપૂર્ણ થતી ટાઈમ લાગે એવું જ્ઞાન થાય. ખરેખર નિર્બળ છે, બળવાન તો શ્રદ્ધાની પર્યાય અપૂર્ણ છે. સાધકની સાધક થવા પહેલા એને સાધક એ પછી તો નિર્બળ જ છે. શ્રદ્ધા બળવાન જેવી છે એવી જ્ઞાનની પર્યાય બળવાન નથી, કેમ કે જ્ઞાનની પર્યાય હજી પૂર્ણ થઈ નથી. શ્રદ્ધાની પર્યાય પૂર્ણ થઈ ગઈ છે, શારીરિક સમ્યક દર્શન થયું છે, અને હજી આ અનાદિકાળની ભેદભાષિત બુદ્ધિ હોવાથી જ્ઞાન થોડુંક આમ બહાર વીરું જાય છે, ઉંકેલાઈને અંદર રમાતું નથી. સામાનોડશો નહીં પણ એ તો સમય જ્ઞાન પણ શ્રદ્ધાની અપેક્ષા એ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર બે છે, શ્રદ્ધાની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર જ નથી. શ્રદ્ધાની પર્યાયમાં એક નિશ્ચય જ છે, વ્યવહાર નથી, બીજો ભેદ નથી, અભેદ છે. અને જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર બે છે. જ્ઞાનની પર્યાયમાં કથનચિત કરવું છે, પોતામાં કથનચિત કરવું. થઈ ગયો, થેન્ક યુ. 315 થયા. કાલથી તદ્દન બંધ છે. 11 દિવસ સુધી પૂર્ણ થશે પણ 8 નો ક્લાસમાં.